नमो हरिकंताणम नमो सिद्धाणम नमो आयरियाणम नमो वज्रायाणम नमो लोये सहस्रगुणम ऐसो पंच नमकारो सव पाव पणासनो मंगलानं च सवसे परमं हवे मंगलम् नेत्रगम्यतां येन तस्मै श्रीगुरुवे नमः मखादिव्याकुक्षिरत्नं शब्दजितवर्यात्मजम् श्रियाजचन्द्रवन्दे तत्त्वलोचनदायकम् प्रभुत्वलोचनदायकम्।
आजे आपणे सम्यक दर्शन संबंधी थोड़ी बात करीशुं। जैन दर्शन नी अंदर जरे मोक्ष ની વ્યાખ્યા કરવામાં આવી ત્યારે આચાર્ય ઉમાસ્વાતી મહારાજ તત્વાર સૂત્રની અંદર પ્રથમ સૂત્રમાં કહ્યું કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ, એટલે કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રરૂપ મોક્ષ માર્ગ છે। અહીંયા આ સૂત્રની અંદર પ્રથમ શબ્દ સમ્યક છે, એટલે કે સમ્યકનો અર્થ થાય છે યથાર્થ, જેમ છે તેમ, એટલે કે ભગવાન જિનેશ્વરે જેવું સ્વરૂપ જોયું છે, એટલે કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર જે ભગવાન સર્વજ્ઞ દેવે જેવું જોયું છે તેવું યથાર્થ, એ સમ્યક, અને એ સમ્યક દર્શન, દર્શન એ જૈન દર્શનની અંદર સમ્યક દર્શનની બહુ જ મહત્તા છે। કેમ કે સમ્યક દર્શન હોય તો જ જ્ઞાન સમ્યક અને ચારિત્ર સમ્યક થાય। જે જીવને સમ્યક દર્શન પ્રાપ્ત નથી તેને જ્ઞાન અને ચારિત્ર પણ સમ્યક નથી। તો સમ્યક દર્શન છે એ ધર્મનું મૂળ છે, મોક્ષ માર્ગની પ્રથમ શ્રેણીનું પ્રથમ પગથિયું એ સમ્યક દર્શન છે। અને એ ન હોય તો જ્ઞાન, પછી શાસ્ત્રનું જ્ઞાન ગમે એટલું હોય, પછી એ શાસ્ત્ર જ્ઞાન નવપૂર્વનું હોય, પણ જો તે આત્મદર્શન નથી તો એ જ્ઞાનને સમ્યક ગણવામાં આવતું નથી, એ જ્ઞાન પણ અજ્ઞાનમાં જાય છે। અને ચારિત્ર એટલે કે પંચમહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ વૃત્તિ આદિનું જે ચારિત્ર, એ ચારિત્ર પણ જૂઠું છે, એ ચારિત્ર પણ યથાર્થ નથી। કેમ કે ખરેખર તો ચારિત્રનો અર્થ થાય છે પોતાના સ્વરૂપમાં સ્થિરતા। તો જ્યાં સુધી જ્ઞાન અને દર્શન બંને સમ્યક ન હોય ત્યાં સુધી ચારિત્ર પણ સમ્યક હોય નહીં। એટલે કે મોક્ષનું મૂળ સમ્યક દર્શન છે, અને સંસારનું મૂળ મુખ્ય દર્શન છે. તો દર્શન શબ્દ જૈન શાસ્ત્રમાં એના ઘણા અર્થો થાય, પણ મુખ્યમાં બે અર્થ છે. એક દર્શન એટલે માત્ર પ્રતિભાસ, અને એક દર્શન નો અર્થ થાય છે શ્રદ્ધા, પ્રતીતિ, રૂચિ. તો અહીં જે દર્શન છે તેનો અર્થ થાય છે સમ્યક શ્રદ્ધા, સમ્યક પ્રતીતિ. તો આપણે આ જે સમ્યક દર્શન છે એ સંબંધી મુખ્યતાથી આજે વાત કરવાની છે કે એ જ ધર્મનું મૂળ છે, ત્યાંથી ધર્મની શરૂઆત થાય છે, અને તે ન હોય તો સાચો ધર્મ હોતો નથી. તો સમ્યક દર્શનનો અર્થ શું? તો કહે છે કે યથાર્થ પ્રતીતિ તત્વની એટલે કે સ્વરૂપની જેમ છે તેમ, જેને યથાર્થ પ્રતીતિ થાય તેને સમ્યક દર્શન કહેવામાં આવે છે. કૃપાળુદેવે ઉપદેશ ચાવા સમ્યક દર્શનની વ્યાખ્યા કરી, ત્યાં કહ્યું છે કે આત્મા આ છે એવો જે નિશ્ચય ભાવ તે સમ્યક. અને જ્યાં સમ્યક દર્શન છે ત્યાં જ્ઞાન પણ સમ્યક થાય છે. એટલે કૃપાળુદેવે 375માં પત્રમાં એક વાત બહુ સ્પષ્ટ કરી છે કે રાગાદીની નિવૃત્તિ એક આત્મજ્ઞાન સિવાય બીજા કોઈ પણ પ્રકારે ભૂતકાળમાં થઈ નથી, વર્તમાનમાં થતી નથી, ભવિષ્યકાળમાં થશે નહીં એમ સર્વજ્ઞાની પુરુષોએ ને ભાઈસું છે. એટલે કે જ્યાં સુધી આત્મજ્ઞાન ન થાય તો આત્મજ્ઞાન અને આત્મદર્શન એ બંને એક સમયે છે. સમ્યક દર્શનથી જ્ઞાન સમ્યક થાય છે, પણ એ બંનેનો ઉત્પત્તિ કાળ એક સમયે છે. તો જ્યાં દર્શન સમ્યક છે ત્યાં જ્ઞાન પણ સમ્યક થાય છે, અને સમ્યક જ્ઞાન છે એ જ્યાં સુધી સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ ન થાય, આત્મજ્ઞાનની પ્રાપ્તિ ન થાય, એટલે કે આત્માનું જેવું સ્વરૂપ છે એવું સ્વરૂપ જીવ અનુભવે નહીં. યથાર્થ આત્મા જેવો છે તેવો અનુભવે નહીં ત્યાં સુધી સમ્યક દર્શન પણ નથી, સમ્યક જ્ઞાન પણ નથી. માટે પ્રથમમાં પ્રથમ અગર મોક્ષ માર્ગની શરૂઆત જો થતી હોય તો તે સમ્યક દર્શનથી જ મોક્ષ માર્ગની શરૂઆત થાય છે. સમ્યક દર્શન ન હોય તો મોક્ષ માર્ગની શરૂઆત થતી નથી, અને સમ્યક દર્શન થતા પછી જ્ઞાન અને ચારિત્ર પૂર્ણ થાય છે. એટલે સમ્યક દર્શન છે એ મોક્ષનું કહો કે મોક્ષ માર્ગનું કહો તે મૂળ છે. તો સમ્યક દર્શન એ જૈન દર્શનની અંદર પ્રધાન વાત છે, મુખ્ય વાત છે. સમ્યક દર્શનનો અર્થ યથાર્થ નિશ્ચયથી પોતાના સ્વરૂપનો અનુભવ કરવો તેનું નામ જ સમ્યક દર્શન છે. પણ જૈન દર્શનની અંદર એક વાત આપણે જાણવી જોઈએ કે કોઈ પણ જ્યાં વાત કરવાની હોય છે ત્યાં નિશ્ચય અને વ્યવહાર આ બે રીતે સમ્યક દર્શનની, સમ્યક જ્ઞાનની અને સમ્યક ચારિત્રની વ્યાખ્યા કરવામાં આવી છે. તો પ્રથમ વ્યવહાર ચારિત્ર, વ્યવહાર જ્ઞાન અને વ્યવહાર સમ્યક દર્શન એનું નિરૂપણ શાસ્ત્રમાં કરવામાં આવ્યું છે, અને નિશ્ચયથી પણ શાસ્ત્રની અંદર સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રનું પણ નિરૂપણ કરવામાં આવ્યું છે. તો હવે વ્યવહારથી સમ્યક દર્શનની જયારે આપણે વ્યાખ્યા કરીએ ત્યારે સાચા દેવ, સાચા ગુરુ, સાચા શાસ્ત્રની શ્રદ્ધાને વ્યવહાર સમ્યક દર્શન કરવાનું કહેવામાં આવ્યું છે. એટલે કે આ વ્યવહાર સમ્યક દર્શન ન થાય ત્યાં સુધી નિશ્ચય સમ્યક દર્શન થતું નથી. એટલે કે જ્યાં સુધી ગ્રહિત મિથ્યાત્વ ન જાય ત્યાં સુધી અગ્રહિત મિથ્યાત્વ ન જાય. તો ગ્રહિત મિથ્યાત્વ ત્યારે જ જાય કે જ્યારે સાચા દેવ ગુરુ શાસ્ત્રની જીવની શ્રદ્ધા થાય. અને યથાર્થ દેવ ગુરુ શાસ્ત્ર, કુગુરુ કુશાસ્ત્ર એની શ્રદ્ધા ન રહે અને માત્ર સાચા દેવ ગુરુ શાસ્ત્રની યથા શ્રદ્ધા થાય તેવા જીવને વ્યવહાર સમ્યક દ્રષ્ટિ કહેવામાં આવ્યો છે. શાસ્ત્રની અંદર નવ તત્વની શ્રદ્ધા એને પણ વ્યવહાર સમ્યક દર્શન કરવામાં આવ્યું છે. મહાસ્વામી મહારાજે જ્યારે સમ્યક દર્શનની વ્યાખ્યા તત્વાસ્વતોમાં આપી તો ત્યાં કહ્યું છે કે તત્વા શ્રદ્ધાનું સમ્યક દર્શન, તત્વોની શ્રદ્ધા, નવ તત્વોની શ્રદ્ધાને સમ્યક દર્શન. સાત તત્વની કહો કે નવ તત્વોની કહો, એ તત્વોની શ્રદ્ધાને સમ્યક દર્શન કહેવામાં આવ્યું છે. તો વ્યવહારથી સાચા દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા કે નવ તત્વની શ્રદ્ધા તેને સમ્યક દર્શન કહેવામાં આવ્યું છે. હવે જ્યારે આ વાત સમ્યક દર્શન, વ્યવહાર સમ્યક દર્શનની કહી ત્યારે હવે આ સમ્યક દર્શનની પ્રાપ્તિ કેવી રીતે થાય? કેમ કે સમ્યક દર્શન પ્રાપ્ત કરીએ તો જ આપણું કામ થાય, એટલે કે સાચા સુખની પ્રાપ્તિ થાય. પણ સમ્યક દર્શન પ્રાપ્ત કરવું હોય તો એની વિધિ શું છે અને સમ્યક દર્શન વિશે કોઈ પણ પ્રકારનો સંદેહ ન રહે એટલા માટે તેની વ્યાખ્યામાં આપણે ફરી એક વાત કરીએ કે કૃપાળુદેવ ઠેકાણે વાત કરી છે. કોઈ પૂછ્યું કે આત્મા છે તો જવાબમાં કહ્યું હા આત્મા છે. બીજો પ્રશ્ન પૂછવામાં આવ્યો કે અનુભવથી કહે છે કે આત્મા છે? હા અમે અનુભવથી કહીએ છીએ કે આત્મા છે. આત્મા છે એમ અમે અનુભવથી કહીએ છીએ એમ ઉપદેશ નોંધની અંદર આવા આપણને મળે છે. ત્યાં ફરી પ્રશ્ન, ફરી વાત એમને કહી કે ભાઈ સાકરનો જે સ્વાદ છે એ માત્ર અનુભવનો વિષય છે, માત્ર કહેવાનો વિષય નથી. સાકરનો સ્વાદ કેવો એ તો જ્યારે જીવ સાકરને મોઢામાં મૂકે અને એને ચગરે ત્યારે એને સાકરના સ્વાદનો ખ્યાલ આવે, તેમ એને સાકરને જોવાથી કંઈ એનો ખ્યાલ આવે નહીં, તેમ સમ્યક દર્શન છે તે પણ અનુભવનો વિષય છે, આત્મ અનુભવનો વિષય છે. જેમ દુઃખ પણ અનુભવનો વિષય છે એમ સુખ પણ અનુભવનો વિષય છે. તો સમ્યક દર્શન છે એ સુખ સ્વરૂપ છે અને એનો અનુભવ થતા જીવને જે આત્મ અનુભવ થાય છે ત્યારે એને સાચા સુખની, અકસાય સુખની, વિતરાગ સુખની શરૂઆત એને થાય છે. એટલે અનુભવ દ્વારા આ વાત નક્કી થાય છે. એટલે કે સમ્યક દર્શન એ સમ્યક દર્શન અનુભવનો વિષય છે અને સમ્યક દર્શનની જ્યારે વ્યાખ્યા કૃપાળુદેવને કોઈ પૂછી ત્યારે એમની વાત વ્યાખ્યા એવી કરી કે વિતરાગ ભાવ તે સમ્યક દર્શન, તો એકે ગુણ અપેક્ષાએ પણ સમ્યક દર્શનની અંદર શાસ્ત્રમાં વાત કરવામાં આવે છે. એક ઠેકાણે કૃપાળુદેવે વાત કરી છે કે શાંતિ અનુભવીએ છીએ. અમને શાંતિનો અનુભવ થાય છે એટલે કે સમ્યક દર્શન છે એ શાંત રૂપ છે, આત્માનું સુખ છે એ નિરાકો આનંદ સ્વરૂપ છે. તો સમ્યક દર્શનની શરૂઆત થાય છે ત્યાંથી, જેને નિરાકુર સુખની શરૂઆત થાય છે. અને સર્વ ઉત્કૃષ્ટ શાંત રસમય મોક્ષમાં કૃપાળુ દેવ ઠેકાણે કહ્યું છે કે માર્ગ કેવો છે, શાંત રસમય. એટલે કે ત્યાં શાંત રસનો શાંતિનો અનુભવ છે. તો સમ્યક દર્શન ની અંદર અને ત્યાં જ્ઞાન સંમત થાય છે, સાથે સમ્યક દર્શન થયા જ્ઞાન સંમત થતા શું બને છે કે એને સ્વ અને પરનું ભેદ જ્ઞાન થાય છે. એટલે કે જયારે જ્ઞાન કોને કહેવું, તો કે જે સ્વ અને પરને જાણે તેને જ્ઞાન કહેવામાં આવે છે. જે માત્ર પરને જાણે તેને જ્ઞાન ભગવાને કહ્યું નથી, પણ સ્વ પર પ્રકાશિત જ્ઞાનની વ્યાખ્યા આપેલી છે. તો સમ્યક દર્શન થતા સમ્યક જ્ઞાની પુરુષને પોતે કોણ છે અને પર કોણ છે એવો સાક્ષાત અનુભવ થાય છે. પોતે તો આત્મરૂપ છે અને રાગાની જે ભાવ છે એ પોતાથી ભિન્ન છે, એવું જે ભેદ જ્ઞાન એને, એવું જે સમ્યક જ્ઞાન કે જે દ્વારા એને ભેદ કરે છે સ્વપરનો, તો સ્વપરનો ભેદ એને સમ્યક દર્શન કહેવામાં આવ્યું છે. તો આ સમ્યક દર્શન ની વ્યાખ્યા થઈ. આટલું તો આપણા જ્ઞાનની અંદર, આપણી સ્મૃતિની અંદર આ વાત તો રહેવી જ જોઈએ કે આત્મ અનુભવ છે તે જ સમ્યક દર્શન છે. અનુભવ વિના સાચું સામ્યક દર્શન હોઈ શકે નહીં. વ્યવહાર સમ્યક દર્શન જેને કહેવામાં આવે છે, તો વ્યવહાર સમ્યક દર્શન જેને હોય એટલે કે એને આત્માનો અનુભવ નથી, પણ એને આત્માનુભવ પ્રાપ્ત કરવા માટે પ્રથમ સદગુરુ દ્વારા આ સાત તત્વનો, દેવગુરુ શાસ્ત્રનો યથાર્થ અર્થ સમજવો જોઈએ. અને એ દેવગુરુ શાસ્ત્ર કેવા હોય એ બધું જ્યારે યથાર્થ પોતે સમજે, એટલે કે બુદ્ધિપૂર્વક જે સાત તત્વની સમજ અને સ્થૂળ શ્રદ્ધા, તેને વ્યવહાર સમ્યક દર્શન કહેવામાં આવે છે. વ્યવહાર સમ્યક દર્શનની અંદર યથાર્થ શ્રદ્ધા સૂક્ષ્મ શ્રદ્ધા નથી. ને પણ પ્રથમ જેને સમ્યક દર્શન પ્રાપ્ત કરવું છે એને સદગુરુ દ્વારા સાત તત્વનું સ્વરૂપ યથાર્થ જાણવું જોઈએ. અને જ્યાં સુધી સશાસ્ત્ર અને સદગુરુ દ્વારા યથાર્થ સાત તત્વ, અગર તો સાત તત્વ છે, હું તો આત્માનું સ્વરૂપ છે, આત્માની બહાર કોઈ તત્વ કોઈ વાત છે જ નહીં, એ ખરેખર આત્માનું સ્વરૂપ જેવું છે તેવું સ્વરૂપ પ્રથમ સદગુરુ મિશ્રાએ જીવે જાણવું જોઈએ, એ સમ્યક દર્શન પ્રાપ્ત કરવાની પ્રથમ વિધિ છે. તો સમયસર ગાથા 144 ની અંદર આચાર્ય દેવ અમૃતચંદ્રે સમ્યક દર્શન કેમ પ્રાપ્ત થાય તેની વાત કરી છે. તો ત્યાં પ્રથમ એ વાક્ય કહ્યું છે કે આ જીવે પ્રથમ સદગુરુ અને સશાસ્ત્ર દ્વારા આત્માનું જેવું સ્વરૂપ છે તેવું સ્વરૂપ જાણવું જોઈએ. પ્રથમ સશાસ્ત્ર નો અર્થ કરશે કોણ, તો કે સદગુરુ. તો સદગુરુ દ્વારા એને પ્રથમ આત્માનું સ્વરૂપ શું છે તે જાણવું જોઈએ. અને આત્માનું સ્વરૂપ એટલે કે નવતત્વનું સ્વરૂપ, નવતત્વ જૈન દર્શનની અંદર પ્રયોજનભૂત જાણવા જેવી કઈ વાત છે, તો ભાઈ જૈન દર્શનની પ્રયોજનભૂત જાણવા જેવી અગર કોઈ પણ વાત હોય તો એ આ નવતત્વ છે. અને જો નવતત્વ ન જાણે એને સમ્યક દર્શન થવાનો કોઈ શક્યતા જ નથી. જીવ કદાચ બીજી વાત ન પણ જૈન દર્શનની જાણે, એટલે કે ભાઈ મેરું સ્વરૂપ શું છે કે મહાવીર ક્ષેત્ર શું છે, એટલે શાસ્ત્રની અંદર પારંગત ન હોય. શાસ્ત્રના તો અનેક પડખાઓ છે, એ દરેકે દરેક પડખાઓનો એનો ખ્યાલ ન હોય. કર્મગ્રંથો અને કર્મનું સાહિત્ય તો આપણે ત્યાં બહુ વિપુલ સાહિત્ય છે, એ બાબતનો કદાચ ખ્યાલ ન હોય. પણ આટલું તો એને હોવું જ જોઈશે જેને ધર્મમાં પ્રવેશ કરવો છે. એને પ્રયોજનમાં પ્રયોજનભૂત વાત એ છે કે એને સદગુરુ દ્વારા, સદગુરુ મિશ્રાએ, સદગુરુ કેવા કોને કે જેને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે એવા પુરુષ દ્વારા, માત્ર શાસ્ત્ર જાણે છે એવા પુરુષ દ્વારાની વાત નથી કરી. જેને આત્મજ્ઞાન પ્રાપ્ત થયું છે તો સદગુરુની વ્યાખ્યા કરવામાં આવી. તો સદગુરુ કોને કહેવા? તો ત્યાં આત્મસિદ્ધિની અંદર દસમી ગાથામાં કૃપાળુદેવે સદગુરુની વ્યાખ્યા આપી છે કે આત્મજ્ઞાન સમદર્શિતા વિચરે ઉદય પ્રભવ અપૂર્વ વાણી પરમસત સદગુરુ લક્ષણ યોગ. તો જ્યાં આત્મજ્ઞાન છે એવા પુરુષ દ્વારા આ તત્વની યથાર્થ વાત આપણે જાણી શકીએ. જેને માત્ર શાસ્ત્રનું જ્ઞાન છે એ દ્વારા એ વાત જો કરવામાં આવે તો એ યથાર્થ વાત કહી શકે નહીં. કેમ કે અનુભવ સહિત પુરુષ છે અને અનુભવ કરતા કરતા આત્માનો અનુભવ જેને થયો છે તેને અનુભવ સતત ચાલુ રહે છે. તો અનુભવ જ્યારે અનુભવતા અનુભવતા આ વાત જ્ઞાનીઓ કરે છે, એટલે કે જેને આત્માનો અનુભવ થયો છે એવા જે સદગુરુ, એવા સદગુરુ દ્વારા આ નવ તત્વની, અગર તો આત્માની, અગર તો છ દ્રવ્યની, અગર તો છ પદની, આ આપણે યથાર્થ વાત સદગુરુ પાસેથી સમજવી પડશે. મિથ્યા દ્રષ્ટિએ આ વાત યથાર્થ કહેવાને, અર્થાત કહેવાને માટે લાયક નથી, યથાર્થે કહી શકશે નહીં. અને મુમુક્ષુતાના લક્ષણો બતાવવા આત્મસિદ્ધિમાં વાત કરવામાં આવે કે આત્મજ્ઞાન ત્યાં મુનિ પણ તે સાચા ગુરુ હોય, બાકી કુળગુરુ કલ્પના આત્માથી નહીં જોય. કોઈ પણ સંપ્રદાય ના આ ગુરુ છે માટે સાચા છે એ વાત નહીં, પણ જે આત્મજ્ઞાન છે એ વાત મૂકી પેલા પહેલી વાત. તો જેને આત્મજ્ઞાન છે તો પ્રથમમાં પ્રથમ જીવે શું કરવું એ વાત અત્યારે કહેવાય રહી છે કે જેને અનંતકાળથી જે સંસારની અંદર છે અને અનંતકાળથી અનંત દુઃખ જેને ભોગવા છે, એવા દુઃખી જીવને જયારે પોતાના આત્માની દયા આવે છે અને એને થાય છે કે હવે આ સંસારથી ત્રાસથી હવે અમે ક્યારે છૂટીએ, અને જેને માત્ર મોક્ષ અભિલાષા છે એવો જે મુમુક્ષુ છે એને માટે આ વાત કહેવાય છે કે કેવો, કે હવે માત્ર ભવે ખેદ, જેને ભવ પ્રત્યે ખેદ ખેદ વર્તી રહ્યો છે કે હવે તો આ અનંત દુઃખ અમારે જોઈતું નથી, હવે તો અમારે આ સાચું સુખ જોઈએ છીએ, એવો જે જિજ્ઞાસુ જીવ છે એને સદગુરુ વાત કરે છે. સદગુરુ ની વાત બેસે કોની? કે પાત્ર જીવની બેસે, અપાત્ર જીવને આ વાત બેસે નહીં. સદગુરુ જે વાત કહે છે એ વાત બેસે નહીં, એટલા માટે પાત્ર પ્રથમ થવું જોઈએ. વાત કરી છે કે મોક્ષ અત્યાર સુધી કેમ થયો નથી, તો કાં તો સદગુરુ મળ્યા નથી ને કાં તો સત્પાત્રતા થઈ નથી. જો સદગુરુ મળે ને સત્પાત્રતા હોય તો મોક્ષ ન થાય એવું બને નહીં. તો પાત્ર જીવને, તો પાત્ર કયો? તો પાત્રના લક્ષણ બતાવે છે. મંદ વિષયની સરળતા, મંદ વિષયને સરળતા, સહઆજ્ઞા સુવિચાર, કરુણા કોમળતા આદિ ગુણ પ્રથમ ભૂમિકાધાર. તો આટલા ગુણ એનામાં હોય તો એને પાત્ર કહે. એ જ વાત કહી કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ પ્રાણી દયા, ત્યાં આત્માર્થ નિવાસ. અને કૃપાળુ એક વાત બહુ સુંદર કરી કે ભાઈ કે ઉત્કૃષ્ટ પાત્ર કહો. તો ત્યાં કહ્યું સૂક્ષ્મ બુદ્ધિ, જીતેન્દ્રિયપણું, મધ્યસ્થતા અને સરળતા જે જીવમાં છે તે જીવ પાત્ર છે. પાત્ર વિના વસ્તુ ન ટકે, પાત્રે આત્મિક જ્ઞાન, પાત્ર થવા સદા સેવો બ્રહ્મચર્ય મતિમાન. તો આવો જે પાત્ર જીવ છે, એવા પાત્ર જીવને સદગુરુ બોધ સુહાય, એટલે કે આત્મજ્ઞાની પુરુષનો બોધ એના અંતર આત્માની અંદર ઠરે, એના અંતર્ગતમાં રહે અને એ બોધ પરિણામ પામે. એ સિવાય બોધ પરિણામ પામે નહીં. એટલે કે આવી ભૂમિકા પ્રથમ તૈયાર કરી છે. જ્યાં સુધી આ ભૂમિકા તૈયાર નથી થઈ ત્યાં સુધી બીજ વાવશે તો પણ નિષ્ફળ જશે. તો સદગુરુ મિશ્રાએ સાત તત્વોનું યથાર્થ સ્વરૂપ, આવો જિજ્ઞાસુ જીવ, જિજ્ઞાસા કેવી છે કે કામ એક આત્માર્થનું બીજો નહીં મનરો. જેને માત્ર આત્મા પ્રાપ્ત કરવો છે, જેને જગતથી થાકી ગયો છે, હવે થયું, હવે છૂટવું છે, છૂટવું છે, આ દુઃખ છે, દુઃખ છે, આ જગત માંથી ક્યારે છૂટવું, ક્યારે છૂટવું, એવા જેના અંતમાં ભણકાર છે, એવો પાત્ર જીવ અને સદગુરુ દ્વારા મોક્ષ માર્ગની વાત પહેલા યથાર્થ સાંભળે. સદગુરુ જે વાત કહી હોય એ વાતને સ્મૃતિમાં ધારવી, એ વાતનું ફરી ફરી ચિંતન કરવું, અને સદગુરુએ જે વાત કહી છે એ શસ્ત્રમાં છે, અને એ શસ્ત્રમાં શસ્ત્રને સદગુરુ દ્વારા સમજવાના છે. તો સદગુરુ જે વખતે હાજર ન હોય ત્યારે તો ત્યારે તે શસ્ત્ર એનું અવલંબન લેવાનું. તો સદગુરુ અને શસ્ત્ર તો પ્રથમની અંદર, તો પહેલામાં પહેલી વાત અગર કોઈ પણ હોય જરૂરી સમ્યક દર્શન પ્રાપ્ત કરવા માટે, તો શું છે કે સદગુરુ દ્વારા જાણ્યું, પછી સદગુરુની આજ્ઞા યથાર્થ પાડવી જોઈએ. સદગુરુને હવે એને નક્કી કર્યું છે કે મારે મોક્ષ સિવાય કંઈ બીજું જોઈતું નથી, તો એવા જીવે પ્રથમ સદગુરુનું શરણું સ્વીકારવું પડશે અને આત્મસમર્પણ કરવું પડશે. જ્યાં સુધી સમર્પણ થયું નથી એટલે કમ્પ્લીટ ડેડિકેશન અને પછી કમ્પ્લીટ સરેન્ડર, શરણાગતિ. એટલે તનસે મનસે ધનસે સબસે સદગુરુ દેવ કે આનસુ આત્મ બસે તબકાર જસિદ્ધ ભયે અપનું. એટલે સદગુરુને તન મન અને ધનની અર્પણતા કરી અને સદગુરુની આજ્ઞાનો જે આરાધક છે તે સમજવું પ્રાપ્ત કરે, બીજો કોઈ પ્રાપ્ત કરી શકતો નથી. એટલે શરણ સ્વીકારવું. જ્યાં સુધી સદગુરુનું શરણ સ્વીકારવું, શરણ સ્વીકારવાનો અર્થ શું થાય છે કે સદગુરુની આજ્ઞાને યથાર્થ રીતે પાળવી કોઈ પણ, એટલે કૃપાળુદેવ
કહ્યું છે
કે મુમુક્ષુના શ્વાસોશ્વાસ સિવાય સદગુરુ આજ્ઞા વિના કોઈ પણ ક્રિયા ન થાય. તો આવો જે જીવ છે જેને સદગુરુ પ્રત્યે અત્યંત પ્રેમ છે, જેને સદગુરુ પ્રત્યે અત્યંત ભક્તિ છે અને જે સદગુરુની આજ્ઞાનો કામી છે, હું પણ હિસાબે જે કંઈ મને આજ્ઞા મળશે તે આજ્ઞા હું યથાર્થ પાળીશ, એવું જેને સ્વયં સ્વીકાર કર્યું છે અને હવે આ જીવન તો મારે આ એક જ કામ કરવાનું છે, બીજું કોઈ કામ મારે બાકી રહ્યું. આવો જેને નિર્ણય કર્યો છે એવો જે પાત્ર જીવ, એ પાત્ર જીવ છે જેને સદગુરુની ભક્તિ નથી, એ કઈ પાત્ર છે ને? તો આવો જીવ એને કારણ કે માત્ર શાસ્ત્ર વાંચવાથી આ વાત હાથ આવે એમ નથી, કેમ કે શાસ્ત્રમાં માર્ગ કયો છે, તો માર્ગનું જે રહસ્ય છે, જે મર્મ છે, એ તો સદગુરુના અંતરમાં રહ્યું છે. એટલે કૃપાળુ દેવઠાણે એક વાત બહુ સરસ કરી છે કે શાસ્ત્રમાં જે કહ્યું છે તે તો પાત્રતા થવા માટે કહ્યું છે, પણ સમ્યક દર્શન માટે સાક્ષાત સદગુરુની આજ્ઞાનું પાલન કરવું પડશે. સાક્ષાત સદગુરુની આજ્ઞાનું પાલન કેમ? કે જો સાક્ષાત ન હોય તો દોષો કોણ બતાવે? જીવના દોષો બતાવનાર કોણ? જીવ દરેકે દરેક જીવ ભિન્ન ભિન્ન કક્ષાએ હોવાથી તેનામાં કયા દોષ છે, તે પોતે કઈ સ્થિતિમાં વર્તમાનમાં છે, એનું આધ્યાત્મિક લેવલ કેટલું છે, આદિ વાતો સદગુરુ યથાર્થ જાણે છે. એટલે એવા જીવે એને શું કરવું જોઈએ કે ભાઈ આને ભક્તિ માર્ગ વાળો જીવ છે, કે આ જ્ઞાન માર્ગ પ્રધાન જીવ છે, કે આ યોગ માર્ગ વાળો જીવ છે, કે શું છે, આ બધી વાતો સદગુરુ યથાર્થ જાણે છે. એટલે સદગુરુની આજ્ઞાનું જો પાલન કરે એ સમય પોતાની મતિ કલ્પનાથી શાસ્ત્રમાં બતાવેલા કોઈ પણ સાધનો કરે તો આ માર્ગની અંદર પ્રવેશ થઈ શકે નહીં, આ માર્ગ પ્રાપ્ત થઈ શકે નહીં. સમ્યક દર્શન પ્રાપ્ત કરવામાં સાક્ષાત મોક્ષ થવા માટે પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞા આરાધવી જોઈએ. આ વાત એમને પત્રાંક 200ની અંદર બહુ સ્પષ્ટ કહી છે. પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં પરોક્ષ જીન ઉપકાર, એવો લક્ષ થયા વિના ઉગ્યો ના આત્મવિકાર. તો પ્રત્યક્ષ જ્ઞાની પાસેથી આ વાત સાંભળી અને એમની આજ્ઞાનું જે આરાધન કરે તે જ સમ્યક દર્શન પ્રાપ્ત કરી શકે. એટલે જે કેવો હોય કે જે જીવને સંસાર પ્રત્યે બહુ ઉદાસીનતા, દેહની મૂર્છતનું જેને અલ્પત્વ હોય, ભોગમાં જે અનાસક્ત તથા માનાદીનું જેને માનાદી પાતળા પડ્યા હોય, એ આદિ ગુણો વિના આત્મજ્ઞાન પરિણામ પામતું નથી. તો આટલી ભૂમિકા તો હોવી જોઈએ. જેમ કે જો અનાજ વાવવું હોય તો અનાજ વાવનારે પહેલા એનું ખેતર ખેડવું પડશે, ખેતરને સાફ કરવું પડશે, વાળ કરવું પડશે, ખેતરમાં પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે એવી વ્યવસ્થા એને કરવી પડશે, ખાતરની વ્યવસ્થા કરવી પડશે. આ બધી વ્યવસ્થા પ્રથમ કરે અને પછી જો એમાં સાચા સારા યથાર્થ બીજનું રોપણ કરે તો જ એને સારું અનાજ મળે, સારું એને ફળ મળે, જે પોતે ઈચ્છે છે તેવું મળે. તો એ ભૂમિકા તૈયાર કરે તો અહીં પણ પ્રથમ ભૂમિકા જે તૈયાર કરવું પડે અને એ ભૂમિકાની અંદર આટલા ગુણો હોવા જોઈએ જ. અને આ ગુણો ન હોય એની અંદર એક વાત બહુ મોટી બતાવી છે કે મનુષ્યએ નો જીવન વ્યાન નીતિમય હોવો જોઈએ. એટલે કે નીતિનો અર્થ થાય છે કે પોતે જે કંઈ આજીવિકા કરે છે ત્યાં સંગોપાંગ એ નીતિ સાચવવી પડશે. જો એ કમાવાની બાબતની અંદર જો અસત્ય કે માયાચાર કરે તો એવા જીવને આ જ્ઞાન પરિણામ પામતું નથી. તો અખંડ નીતિ કૃપા વિધક પત્રમાં કહ્યું શબ્દ અખંડ નીતિ એની હોવી જઈશ. તો આવો મુમુક્ષુ કે જે પોતાની આજીવિકા જે કંઈ પોતાને આજુચલું સાધનથી જે સંતોષી છે, જેની આજીવિકા નીતિમય છે, જેને ભવ પ્રત્યે ખેદ થયો છે, જેને માત્ર મોક્ષની ઈચ્છા છે, જેના કષાયો પાતળા પડ્યા છે, જે સર્વચિત્ત છે, પોતાના દોષો આદિ જોવાની માટે જે હંમેશા તૈયાર છે. એટલે કહું કે દીઠ નહીં નિજ દોષ તો તરી કોણ ઉપાય, પોતાના દોષ પ્રભુ પ્રભુ લઈ લાગી નહીં પડો ને સદગુરુ પાય. દીઠા નહીં નિજ દોષ તો તરી કોણ, તો તરવાની માટે આટલી ભૂમિકા છે નીચે. તો આટલી જે ભૂમિકા હોય ને એને સદગુરુ અંજન કરે. તો અહીં મુંજ મહારાજે કહ્યું છે કે એવું અંજન થતા શું થાય, દેખે પરમ નિધાન. પોતાનું જે પરમ નિધાન રૂપ પોતાનું સ્વરૂપ છે એ સ્વરૂપને એ પોતે જુએ. તો પ્રથમ શું કરવાનું, એ તો સમ્યક દર્શન એટલે મોક્ષ માર્ગ પ્રાપ્ત કરવાને માટે મોક્ષ માર્ગની શરૂઆત સમ્યક દર્શનથી થાય છે. તો એ સમ્યક દર્શન પ્રાપ્ત કરવાને માટે પ્રથમ શું કરવું, તો કે પ્રથમ સદગુરુ મિશ્રાએ નવ તત્વનું કહો કે છ પદનું કહો કે છ દ્રવ્યનું કહો અને સાથે દેવગુરુ શાસ્ત્રનું કહો. દેવગુરુ શાસ્ત્ર ક્યાં, કે જૈન દર્શનની અંદર પૂર્ણ પરમેશ્વર પૂર્ણ વિતરાગ એ દેવ છે, આત્મજ્ઞાન સહિત જે પંચમહાવ્રત આદિ પાળે છે. અગર તો તેને પૂર્ણ જ્ઞાન પ્રગટ થયું છે એવા પરમેશ્વર તેરમી ગુણસ્થાને કે સ્થિત જનેશ્વર દેવ એ આપણા આદ્ય ગુરુ છે. અને ગુરુનું બીજો ગુરુ ક્યાં છે, કે છઠ્ઠો ગુણસ્થાન તે સ્થિત જે મુનિ છે, જે આત્મજ્ઞાની છે તેવા ગુરુ. અને દયામય જે ધર્મ છે એ દેવ ગુરુ અને આવા આપ્ત પુરુષ દ્વારા કહેલા જે શસ્ત્રો એની જેને શ્રદ્ધા છે. તો દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા નવ તત્વનું છ પદનું કે છ દ્રવ્યનું યથાર્થ જ્ઞાન સદગુરુ મિશ્રાએ કરવું એ પ્રથમ જરૂરિયાત છે. અને સદગુરુને ઓળખવા જોઈએ. તો સદગુરુને ઓળખવા એ કઈ સહેલી વાત તો નથી, પણ જ્યારે જે જીવને માત્ર મોક્ષ અભિલાષ એવો ભાવ પ્રગટ થાય છે ને કે આ જીવનું બીજું કંઈ કરવું નથી, એવું જે વૈરાગવાન જીવ છે તે સદગુરુને પોતાની વૈરાગતા અનુસાર માત્ર અનુસાર સદગુરુ ઓળખી શકે. તો અહીંયા તો એક વાત છે કે સદગુરુ પાસે જવું પડે. અજ્ઞાની પાસે જશે તો સંસાર અકળાવશે, કેમ કે અજ્ઞાનીને ખબર નથી કે ભાઈ મોક્ષમાં શું છે, મોક્ષમાં કેમ પ્રાપ્ત થાય. માત્ર શાસ્ત્ર જ્ઞાન જૈન દર્શનની અંદર જે કઈ વાતો કહેવામાં આવી છે તે બધી વાતો માત્ર અનુભવ પ્રધાન વાતો છે. અનુભવની બહાર કોઈ જેવું અનુભવ જીનેશ્વર દે એવી વાત કરી છે. તો અનુભવથી જ શાસ્ત્રમાં જે કે અનુભવ, તો અનુભવ જે કરે છે તે સાચી વાત કહી શકે, તે સાચા શાસ્ત્ર સમજાવી શકે. બીજાની તાકાત નથી, બીજી બધી તો કલ્પિત વાતો થાય છે. નવ પૂર્વનું જ્ઞાનને પણ ભગવાને અજ્ઞાન કહ્યું છે કે ભાઈ નવ પુરુષોથી શાસ્ત્રો ભણી ગયો, પાર નેતા શાસ્ત્રો કંઠસ્થ કરી ગયો, તો પણ એને ભગવાને અજ્ઞાન કહ્યું છે. કેમ, એ જ્ઞાન સમ્યક યથાર્થ ત્યારે થાય જયારે એને આત્મદર્શન થાય ત્યારે. તો ગુરુની વ્યાખ્યા જયારે કરવામાં આવી ત્યારે સમયસાની પાંચમી ગાથાની અંદર આચાર્ય અમરચંદ્રાચાર્ય દેવે ટીકાની અંદર કહ્યું છે કે અમારા ગુરુ કેવા હતા, કે જે અંતર્મગ્ન હતા, પોતાના સ્વરૂપમાં મગ્ન હતા. આ વ્યાખ્યા કરી છે. અમારા ગુરુ
પંચમાવ્રત પાળતા હતા એ તો વેવાનો વિષય છે. આત્મજ્ઞાન વિના પણ પંચમાવ્રત હોય તો વ્યાખ્યા ક્યાં કરી કે ખાયાની વિસારી માયા સ્વરૂપે સમાયા એવા નિર્ગ્રંથનો પંત ભવ અંતનો સ્વરૂપે સમાયા એવા નિર્ગ્રંથ ગુરુ એના દ્વારા આ મોક્ષ માર્ગની સમજ હોવી જરૂરી છે. જો આત્મજ્ઞાની હશે નહીં તો મોક્ષ માર્ગ યથાર્થ થઈ શકશે નહીં. માટે પ્રથમ આ વાત એને કરવી પડશે. અને આને માટે એક વાત ખાસ મુખ્ય એ પણ કરી કે એને બાહ્ય ઇન્દ્રિયો વશ કરી હોય તો સદગુરુ નિશ્ચય ને આત્મલક્ષ થઈ શકે. એટલા માટે કૃપાળુદેવે જીતેન્દ્રિયપણું કહ્યું. જીતેન્દ્રિયપણું કે જેની ઇન્દ્રિયો જીતી છે, જે સરળ છે, જે મધ્યસ્થ છે અને જે સૂક્ષ્મ જેની બુદ્ધિ છે એટલે સૂક્ષ્મ તત્વ પકડે. જૈન દર્શન તો બહુ સૂક્ષ્મ છે. જૈન દર્શન કોઈ સામાન્ય વાત નથી. જૈન દર્શન ને સમજવાના માટે બહુ પાત્રતા જોઈએ છે. જૈન દર્શન એમને સમજાય નહીં. કૃપાળુદેવ વાત કરી છે કે જૈન પ્રવચન દુર્ગમ્યતા થાકે અતિમતી માન અવલંબન શ્રી સદગુરુ સુગમ અને સુખકાન. જૈન દર્શન સમજાવું સામાન્ય વાત. જૈન દર્શન સમજવાના માટે પાત્રતા જોઈએ છે. એના વિના જૈન દર્શન સમજાય નહીં. તો એ જૈન દર્શન સમજાય ત્યારે સૂક્ષ્મ બુદ્ધિ પોતાને હોય એ સામે સદગુરુ હોય તો સદગુરુ દ્વારા એને આ યથાર્થ નવ તત્વનું યથાર્થ પરિજ્ઞાન કરવું પડશે. તો પ્રથમમાં પ્રથમ એ વાત કરી કે આ પ્રમાણે પ્રથમ સદગુરુ સદગુરુ પ્રત્યે માત્ર સદગુરુ તેટલું પણ સદગુરુ પ્રત્યે અનન્ય પ્રેમ અને ભક્તિ જોઈ છે. કેમ કે જ્યાં સુધી સદગુરુ પ્રત્યે અનન્ય પ્રેમ ને ભક્તિ નહીં હોય ત્યાં સુધી અનંત કાળ થી આ જીવ શંકાશીલ જ રહ્યો છે. એટલે પાછી જો એને સદગુરુ પ્રત્યે પૂર્ણ ભક્તિ નહીં હોય, પૂર્ણ શ્રદ્ધા નહીં હોય તો એનું કામ નહીં થાય. એટલે કૃપાળુ એક વાત એક ઠેકાણ કરી છે કે સદગુરુ પ્રત્યે પરમ પ્રેમ ના બાધક કોઈ પણ હોય તો કંચન અને કામીનો પ્રેમ છે એ બાધક છે. તો આ પ્રત્યેથી પ્રેમ અતિ અલ્પ થઈ જાય, એના પ્રત્યે વૈરાગ્યની બુદ્ધિ થાય તો સદગુરુ પ્રત્યે અનન્ય પ્રેમ થાય. હવે અમારે તો સદગુરુ નિશ્ચય જે કે સદગુરુ કે એ જ કરવું છે. ત્યારે આપણે કૃપાળુ દેવના જે જે શિષ્યો હતા, અંબાલાલ ભાઈ કે સૌભાગભાઈ કે લલ્લુજી મુનિ, એમને તો કૃપાળુ દેવનું સરનું સ્વીકારું પછી ક્યાંય બીજે જોયું નથી, કોઈ બી શંકા કરી નથી. કૃપાળુ દેવ કે આ રાત તો કે રાત, આ દિવસ તો કે દિવસ. તો અનન્ય શ્રદ્ધા સદગુરુ પ્રત્યે હોય ત્યારે સદગુરુ માર્ગનો મર્મ બતાવે અને એની નિશ્ચય માર્ગનો મર્મ એ નિશ્ચય ચાલે તો જરૂર એને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય. પણ પોતાની મતિ કલ્પના એ શાસ્ત્ર વાંચે એનાથી નિવડો આવે નહીં. એટલે તો કૃપાળુદેવ યમ નિયમ આ કાવ્યમાં એ વાત બહુ સ્પષ્ટ કરી દીધી. શું વાત સ્પષ્ટ કરી કે સબ શાસ્ત્ર કે નય ધાર હૈ મત ખંડન મંડન ભેદન. બધા શાસ્ત્રો એને જાણી લીધા, કંઠસ્થ કરી લીધા અને વાદ વિવાદમાં એટલો પ્રવીણ થયો કે ભલભલાને ને પાછા પાડી દીધા. પણ ના, ભગવાન ના પાડે છે. ભગવાન કહે છે કે ભાઈ એનાથી કામ તારું થશે નહીં. સદગુરુ પ્રત્યેનો અનન્ય પ્રેમ સમગ્ર મતિ કલ્પના છોડીને, એટલે કે એક તરફ આ મોક્ષ માર્ગનું પ્રથમ પ્રથમ વાત છે કે સદગુરુનો શરણનો સ્વીકાર કરી તો મમુક્ષુ કેવા હોય કૃપાદેવ બહુ સરસ વાત કરી છે કે માથું કાપી આપીએ તેવા હોય ત્યારે સદગુરુ સમ્યક્ત્વની પ્રાપ્તિ કરાવે છે. આ વાત લખી છે. સમ્યક્ત્વની પ્રાપ્તિ ક્યારે? કે માથું કાપી આપે. માથું કાપી આવે એટલે કે ગમે થાય અમારું જીવન જાય તો ભલે, પણ હવે તો તમે કયો તેમ કરવાનું છે, બીજું કઈ કરવાનું નથી. અને આપણે ત્યાં તો ભારતમાં તો બધી ઘણી રત્નો થઈ ગયા કે જેમને સદગુરુ આજ્ઞાને સ્થિર સાવધ્ય દીધી, સ્થિર જાય તો ભલે જાય, પણ અમે આ સદગુરુની આજ્ઞા એની અશાપના કરવાનું નથી, એનો ઇનકાર કરવાનો નથી. આવો જે જીવ છે, જેને પરમ ભક્તિ છે, જેને સદગુરુ પ્રત્યે પરમ પ્રીતિ છે, જેને સદગુરુ પ્રત્યે પરમ ભક્તિ છે, તેવો મુમુક્ષુ આ માર્ગની અંદર ચાલી શકે. બીજાની વાત નથી, બીજો આ માર્ગમાં પ્રવેશ કરી શકે નથી. આ પ્રથમ જરૂરિયાતની આખી વાતો છે. એટલે કે એક તરફ એટલા માટે કહ્યું કે સત્પુરુષના વચન પ્રમાણે તેની આજ્ઞાએ વર્તે તેને સંકિત અંશે થયું. સંકિત એને અંશે થયું એ વાત કરી છે. મત દર્શન આગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ સંકિત તેને ભાંખ્યું કારણ ગણી પ્રત્યક્ષ. તો પોતાને સદગુરુ પ્રત્યે અનન્ય પ્રેમ, અનન્ય ભક્તિ, પોતે સંપૂર્ણપણે એને શરણે જાય, પોતાનું સર્વસ્વ એને સમર્પણ કરે અને એનું શરણ એટલે આશ્રય ભક્તિ, જ્યાં સુધી આશ્રય ભક્તિ ન થાય એટલે કે આજ્ઞા ભક્તિ ન થાય, એટલે કે આજ્ઞા પાળવાનો નિશ્ચય જ્યાં સુધી ન કરે ત્યાં સુધી માયા જીવને ભૂલાવી દેશે. એટલા માટે આજ્ઞા ભક્તિ એ મોક્ષ માર્ગમાં પ્રધાન સાધન છે. તો એ વાત કૃપાળુદેવે બહુ સ્પષ્ટ કરી છે. તો આ પ્રથમની ભૂમિકાની આપણે વાત કરી કે પ્રથમ શું કરવું. તો પ્રથમ આટલી વાત કે આટલી વાતો તો કરે જ, કરવી જ જોઈશે, એમાં બીજું કઈ ચાલશે નહીં. અને પછી શું કરવું? તો કે ભાઈ એને આત્મા કેવું સ્વરૂપ છે, એ સ્વરૂપ એને યથાર્થ સદગુરુ દ્વારા જાણ્યા પછી એને ફરી અને એ વાતનું ચિંતન કર્યું અને પછી એને નક્કી કરવું પડશે કે આ વાત એ પોતાથી કહ્યું છે સદગુરુએ, માત્ર એટલું નહીં છે, પોતે પણ ચિંતન દ્વારા નક્કી કરવું પડશે. કેમ કે જો પોતે ચિંતન દ્વારા નિર્ણય નહીં કરે તો એને એ વાત દ્રઢ અંતર્ગત આત્મામાં થશે નહીં અને કોઈ બીજું કઈ સાંભળશે તો પાછું પોતે કરી જાય. એટલા માટે સદગુરુ નિષ્ઠાએ જે વાત સાંભળી છે તેનો યથાર્થ રીતે પરિચય કરી વારંવાર એનું અનુપ્રક્ષણ કરવાનું. જીવ એટલે આપણે ત્યાં શું કહ્યું, પેલા શ્રવણ કરવાનું, પછી મનન કરવાનું, પછી નિધ્યાસન કરવાનું, એટલે કે ફરી એની અનુપ્રેક્ષા, ફરી એની પાછળ અનુપ્રેક્ષા કરવું. અનુ એટલે પાછળ જવું, પ્રક્ષા પાછળ જવું એટલે કે ફરી એનું ચિંતન કરવાનું. અને જયારે ચિંતન થાય છે એટલા માટે જ કહેવું છે ઉપજે તે સુવિચારના મોક્ષ માર્ગ સમજાય. આવી જયારે વિચારના જીવને ઉત્પન્ન થાય છે ત્યારે જ એને યથાર્થ મોક્ષ માર્ગ સમજાય છે. જ્યાં સુધી વિચારણા અર્થ વિચાર સામાન્ય નથી, વિચારણા એટલે તો સતત ચિંતનની જે ધારા પ્રગટે છે જીવની, તો આવી ભૂમિકા જેની હોય છે, આવી ભૂમિકા પ્રથમ હોય અને એની અંદર સદગુરુ પ્રવચન અંજન કરે તો સદગુરુ તો દેખે પરમ નિધાન. તો સદગુરુ દ્વારા આ છ પદની વાત એની યથાર્થ સમ્યક દર્શન જેને પ્રગટ કરવું છે એને યથાર્થ પહેલા આ છ પદ બરાબર જાણવા જોઈએ. જો આ છ પદને બરાબર યથાર્થ ન જાણે તો એને સમ્યક દર્શન થવાના કોઈ પણ પ્રકારના ચાન્સ છે જ નહીં તો આ તમે છ પદ એની યથાર્થ જાણવા જોઈએ. તો છ પદની વાત હવે આવે છે. કેટલી આટલી ભૂમિકા પછી છ પદ કોને કીએ, અગર તો નવ તત્વ કોને કીએ, એ વાત તેને આપણે હવે પછી એ વાત આપણે કરીશું કે આ છ પદ શું છે. આ છ પદનું રહસ્ય છે. કૃપાળુ દેવે આ વાત 506 પત્રમાં બહુ સ્પષ્ટ કરી છે. શું કહ્યું છે કે ભાઈ જે બોધ છે એના બે પ્રકાર છે, એક ઉપદેશ બોધ અને એક સિદ્ધાંત બોધ. તો ઉપદેશ બોધ એટલે કે જેને દ્વારા ભૂમિકા તૈયાર થાય, જેને ઉપસમ વૈરાગ ભક્તિ એક ઠેકાણે તો કૃપાળુ દેવ ઉપસમ વૈરાગ અને ભક્તિ સહજ સ્વભાવ રૂપ કર્યા વિના આત્મપ્રેરણા ક્યાંથી થશે, એને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય જ નહીં. તો પ્રથમમાં પ્રથમ ઉપદેશ એટલે કે તયા શાંતિ સમતા ક્ષમા સત્ય ત્યાગ વૈરાગ હોય મુમુક્ષુ ઘટ વિશે એ સદાય સુજાનગી. આવા મોક્ષને દયા શાંતિ કરુણા કોમળતા આદિ ગુણ એનામાં હોવા જ જરૂરી છે. એ પાપ ભીરું હોવો જોઈએ, જગતથી થાકેલો હોવો જોઈએ. આવો જે છે એ આ છ પદ સમજવાને માટે યોગ્ય છે. તો આ છ પદ ક્યાં છે? તો કે આત્મા છે, આત્મા છે તે નિત્ય છે, છે કરતા નિજ કર્મ, છે ભોગતા વળી મોક્ષ છે, મોક્ષ ઉપાય સુધર્મ. એટલે કે આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કર્મનો કર્તા છે, આત્મા કર્મનો ભોગતા છે, મોક્ષ છે અને મોક્ષનો ઉપાય છે. આ વાતો યથાર્થ એ તો જાણે. એટલે કે નવ તત્વ, નવ તત્વ પણ આ જ વાત કહેવામાં આવી છે કે નવ તત્વની અંદર આશ્રવ પાપ પુણ્ય અને બંધ, આ બંધના કારણ છે. એને પણ યથાર્થ જાણવા પડશે કે પાપ અને પુણ્ય એ આશ્રવ તત્વ છે. તો જ્યાં જ્યાં આશ્રવ છે ત્યાં ત્યાં બંધ છે. અને બંધના જયારે કારણનું વર્ણન કરવામાં આવ્યું શાસ્ત્રમાં, ત્યારે કહેવામાં આવ્યું કે મિથ્યાત્વ અવૃત્તિ પ્રમાદ કસાય ને યોગ એ બંધના કારણ છે. તો નવ તત્વની અંદર આ ચાર એ બંધનનું સ્વરૂપ બતાવ્યું અને સંવર નિજરા અને મોક્ષ, સંવર નિજરા અને મોક્ષ જે છે એ મોક્ષનો ઉપાય બતાવ્યો. એટલે કે જ્યાં સુધી સંવર ન થાય ત્યાં સુધી સમ્યક દર્શનની પ્રાપ્તિ થતી નથી, ત્યાં સુધી મોક્ષનો ઉપાય થતો નથી. તો સંવર નિજરા અને મોક્ષ જાણવા પડશે, કેમ કે મોક્ષનો ઉપાય છે. અને સંવર નિજરા એ મોક્ષનો ઉપાય છે અને મોક્ષ છે તે એ સંવંત નિદ્રાનું ફળ છે. તો આ સાત અહીંયા સાત તત્વો કેવી રીતે થયા? તો કે જીવ અને અજીવના સંયોગથી આ સાત તત્વ થયા. એકલું એક તત્વ હોય તો કઈ આ સાત તત્વ થાય નહીં. એક તત્વ સાથે બીજા તત્વનો સંયોગ થયો તો બીજા તત્વના જીવ સાથે અજીવના સંયોગથી શું થયું? પાપન્ય આશ્રવ અને બંધ થયા અને એ સંયોગનો અંશે અભાવ થઈને પૂર્ણ અભાવ થવો તે નિર્જરાને મોક્ષ છે. તો આ બે તત્વ મૂળ તત્વ જીવ ને અજીવ અને એ બેના વિશેષો છે તે આ પાપ પુણ્ય આશ્રવ બંધ સંવ નિર્જરાને મોક્ષ એ જીવ અને અજીવ બંનેના વિશેષ. કેમ કે આપણે ત્યાં જયારે કર્મની વ્યાખ્યા કરવામાં આવી છે ત્યારે ભાવ કર્મ દ્રવ્ય કર્મ બે કર્મ છે. તો નવ તત્વનું પરિજ્ઞાન જયારે થાય તો હવે એને જાણી અને કરવાનું શું છે કે જે ત્યાગવા યોગ્ય એવા જે બંધ ના કારણો એને ત્યાગવા અને ગ્રહણ કરવા યોગ્ય ઉપાદે સૌ નિગ્રહણ મોક્ષ છે તેને ઉપાદે ગણવા અને બધા તત્વો જ્ઞેય છે. તો હે જ્ઞેયનું યથાર્થ જ્ઞાન હેયનું જ્ઞેયનું અને ઉપાદેયનું આનું યથાર્થ જ્ઞાન આ નવ તત્વનું યથાર્થ જ્ઞાન કરી એમાં હે જ્ઞેય તત્વ કયા એનું પણ યથાર્થ વિચાર કરવો પડે અને એ વાચ્યાદ્રવ્યને કહી તો આ પ્રમાણે નવ તત્વનું યથાર્થ પરિજ્ઞાન એ પહેલામાં પહેલી એટલે કે સિદ્ધાંત જ્ઞાન. તો આ સિદ્ધાંત જ્ઞાન એની જરૂર સિદ્ધાંત જ્ઞાનની જરૂર છે. તો પ્રથમમાં પ્રથમ સદગુરુ મિશ્રાએ આ વાતને યથાર્થ આપણે સમજવી પડશે. તો હવે પછી આનો આપણે વિશેષ વિચાર આ નવ તત્વનો કે છ પદનો વિશેષ વિચાર કરીશું.